તારીખ 3/7/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 969 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 578
શ્રદ્ધાનું પ્રકરણ ચાલે છે. મોક્ષ માર્ગ પ્રકાશક નવમા અધિકારમાં તત્વાર શ્રદ્ધાન યથાર્થ રૂપે દિવ્યું હોય છે. મનુષ્યને પણ અને દિવ્યંશને પણ દિવ્યંશને ઉભારો છો હોવા છતાં પ્રયોજનભૂત એવા સફર તત્વોનું અથવા હે ઉપાદેય તત્વનું આવભાષણ તો યથાર્થ જ હોય છે. એ વિષય છે. જો તિર્યંચને પણ સાત તત્વોનું ભાન ન હોય તો સમ્યક દર્શન ન હોય. તિર્યંચને સમ્યક દર્શન હોય છે. પાંચમા ગુણસ્થાનમાં જે સ્વરૂપ સ્થિરતા પ્રગટ થાય એવી સ્વરૂપ સ્થિરતાની આરાધના પણ તિર્યંચની દશામાં હોય છે. બરાબર. એટલો પુરુષાર્થ તે જીવ પોતાના પુરુષાર્થને અન્ય વિષયમાં લગાવ્યા વિના બરાબર કરી શકે છે. આત્મામાં લગાવીને તિર્યંચને પણ સાત તત્વોનું ભાન છે એમ કે છે. ત્યાં તો કોઈ સાત તત્વો શાસ્ત્રોનું નિરૂપણ એવું છે નહીં, અને એને સાત તત્વોનું ભાન હોય છે કે હા એને સાતે તત્વોનું ભાન છે એમ અહીંયા સિદ્ધ કરવું છે કે એક તો સમ્યક દર્શન હોય એને સાતે તત્વોનું યથાર્થ ભાન હોય. સાતે તત્વોનું યથાર્થ ભાન હોય એને જ સમ્યક દર્શન હોય. આ તો નિયમ છે. તેથી તિર્યંચને પણ સાત તત્વોનું ભાન છે. જો સાત તત્વોનું ભાન ન હોય તો તેને પણ સમ્યક દર્શન ન હોય. કેવી રીતે તત્વલાસો કરશે? મોટા દ્વીપ સમુદ્રો છે એમાં તિર્યંચો છે. દર્શન નથી, ગુરુ નથી, શાસ્ત્ર નથી, ઉપદેશ દેનાર નથી, છતાં આત્મા છે. એ બધા નિમિત્તો નથી પણ એનું ઉપાદાન નથી એવું થોડું છે. કઈ એનું ઉપાદાન છે. પૂર્વે દેશના લબ્ધિ પ્રાપ્ત કરી છે, પૂર્વના સંસ્કાર પણ એને છે. એટલું કાર્ય એને પૂર્વ પર્યાયમાં પણ ઉપાદાનથી કર્યું છે. દેશના લબ્ધિ થઈ એ પણ ઉપાદાનનું કાર્ય છે. સંસ્કાર થયા એ પણ ઉપાદાનનું કાર્ય છે. ત્યાં અધૂરું રહેલું કાર્ય અહીંયા આગળ બતાવે છે. પોતાના પુરુષાર્થથી અનુકૂળ સહકારી નિમિત્તો નથી તો પણ પોતાના સ્વતંત્ર પુરુષાર્થથી બરાબર કાર્ય આગળ ધપે છે, વધે છે. અને અનુકૂળ નિમિત્તો હોય ત્યારે પણ પોતાના સ્વતંત્ર પુરુષાર્થથી જ કાર્ય થાય છે. નિમિત્તોથી કાર્ય થતું ત્યારે પણ હા અનેક પ્રકારના પાછા પાપના પરિણામ પણ કર્યા હોય છે, માયાચારના પરિણામ કર્યા હોય છે. સમ્યક દર્શન ન થયું હોય સાદી મિથ્યા દ્રષ્ટિ થાય ત્યાં પ્રથમ સમ્યક દર્શન પ્રગટ કરે અને પાંચમું સ્થાન પ્રગટ કરે. પહેલું વહેલું સંસ્કાર લીધા એ તો થોડો કાળ એવો ગયો. આખા જીવનમાં તો અનેક પ્રકારે શુભાશુભ પરિણામ કર્યા હોય છે. સંસ્કાર તો થોડા કાળમાં જ પડી જાય. સંસ્કાર માટે એવું નથી કે ઘણા વર્ષ સુધી શાસ્ત્ર સ્વાધ્યાય કરે એને સંસ્કાર પડે, ઓછો કાળ કરે એને ન પડે એમ કાંઈ નથી. એ તો જે ક્ષણે એને તે પ્રકારની પાત્રતા આત્મભાવોને રૂચવાની, આત્મભાવોની જિજ્ઞાસાની એ પાત્રતા જે ક્ષણમાં વર્તતી હોય એ ક્ષણમાં એ ઉપકાર થઈ જાય ને આગળ પાછળનું જીવન પરિણમણ એનું અનેક પ્રકારના શુભાશુભ પરિણામથી જતું હોય તો દિવ્યંશ થાય જાય. હા, એ તો સાદી મિથ્યા દ્રષ્ટિઓ છે બધા. એવા સાદી મિથ્યા દ્રષ્ટિઓ નિગુણમાં અત્યારે પણ અનંતતા છે. કેટલા છે? અનંતતા છે. એનો અર્થ એ થાય છે, એ બધા ચિત્ર વિચિત્ર પરિસ્થિતિનો અર્થ એ થાય છે કે પરિણામ એક એવો એવું તત્વ છે ક્ષણિક ભાવરૂપ કે જેનો ભરોસો કરવા યોગ્ય નથી. પરિણામનો ભરોસો કરીશ નહીં, ગ્રોહનો ભરોસો કરીએ, પરિણામનો ભરોસો કરતો એમ કેમ? અત્યારે ભાવ સારો આવ્યો એમ એના ભરોસે રહીશ નહીં, ધ્રુવનો આશ્રય જઈશ, ધ્રુવના ભરોસે ચડીશ તો તારું પરિણામ સલામત છે. અને નહીતર ક્ષણિક ભાવ સારો થયો એમાં રાચી લઈશ, પાછા પરિણામનું ઠેકાણું રહેશે નહીં. શું ભાવ થાય કસાયની મંદતાનો? બહુ સારો ભાવ આજે આવ્યો, ઘણા ભાવ આવ્યા આજે એમ કરીને સંતોષ માનવા જેવું, અથવા હું રોજ સ્વાધ્યાયના પરિણામ કરું છું, હું રોજ સ્વરૂપ ચિંતવનના પરિણામ કરું છું, હું રોજ ધ્યાન કરવાના પરિણામ કરું છું, આટલા કલાક તો આટલું રોજ મારે કરવાનું, આ તો મારું કાયમ બરાબર છે, એટલે મારા પરિણામો તો હું બરાબર હવે રહે છે, મારા પરિણામો બરાબર રહે છે એમ પરિણામના ભરોસે રહી જઈશ એમ કે છે. ફલતાવાર એ ક્ષણમાં ઉડીને પરિણામ ક્યાં જશે? ધ્રુવના આશ્રયે નહીં બંધાયેલો એવું નિરંતર પરિણમન છે. આગળ આવીનાનું આગળ કંટ્રોલ અલ્ટ્રાફ લગાતા આગળ દરવાજાને અલ્ટ્રાફ વગર દરવાજો બંધ થયો હોય તો પરિણામ પવનનો ઝપાટો આવે ને ખુલી જાય. એમ ધ્રુવનાશ્રય વિનાનું પરિણમન છે એ નિરર્ગળ પરિણમન છે. ક્યારેક ઠીક લાગે પણ એના ભરોસે રહેવાય એમ કહે. બહુ ચિત્ર વિચિત્ર સ્થિતિ છે પરિણામની. નીચે જુગની મોક્ષ માર્ગીના પરિણામની વિચિત્રતા પુરાણોમાં નથી આવતી કે એક શ્રી રામચંદ્ર છે, પુરુષોત્તમ પુરુષ છે. પુરુષોત્તમ પુરુષ છે એટલે બહુ વિચક્ષણ પુરુષ છે, છતાં પણ પરિણમનમાં કેવા ચડાવ ઉતાર આવે છે સમજી શકાય છે. જ્યાં સીતાનું હરણ થાય છે રડે છે, જ્યાં લક્ષ્મણજીનો દેહાંત થાય છે ત્યાં મરદુ ખંભો લઈને ફરે છે. એ તો શ્રી કૃષ્ણનું વ્રત કલર લઈને બળદેવ ફરે છે, છ છ મહિના જંગલમાં ફરે છે. તીવ્ર રાગ છે ચારિત્રમોનો, કૃષ્ણનો એટલો આપસમાં રાગ છે. બંને ભાઈઓ વચ્ચે એટલો આપસમાં
રાગ હોય,
તીવ્ર રાગ હોય છે. એટલે આ તો સમ્યક દ્રષ્ટિ છે. ચારિત્રમોના પરિણામમાં આવા ઉછાળા ખાય છે રાગ. રાગ કેવા કેવા ઉછાળા મારે એ ચેતવા જેવો વિષય થઈ જાય છે. ત્યાં એને છતાંય અલ્પ બંધન છે, તીવ્ર બંધન નથી. બહારમાં તો લોકોને ભૂલ થઈ જાય એવું છે. આવા જ્ઞાની હોય, આને તમે જ્ઞાની કહો છો, આ પાગલ ને તમે જ્ઞાની કહો છો એમ કહી દે. ક્ષાયિક સમય દ્રષ્ટિ છે, ચરમ શરીરી છે. મુનિ દીક્ષા અંગીકાર કરશે, સ્વરૂપ ના ધ્યાનમાં લીન થયે, વ્યાજ છે. એની નીચે આ દશા છે. છ છ મહિના સુધી મડદાને બચાવવા નથી. પત્નીનો વિયોગ થાય છે તો પાગલની જેમ રડે છે, પધારાશુ રડે જંગલમાં. પશુને પૂછે, પક્ષીને પૂછે, એને છોડીને ઝાડ પાનને પૂછે. શું કર્યું તું? રાવણ તો આકાશગામી વિદ્યાધર હતો ને, એ પોતાના જે આભૂષણ છે એ ફગાવતા જતા હતા. આભૂષણ પહેર્યા હતા, ફગાવતા જતા હતા. એટલે ખબર પડે કે આ રસ્તે મને લઈ ગયા છે. શોધ તો પાછળ ચલાવશે, ખ્યાલ ગયો કે બંને ભાઈઓ પાછળ શોધ ચલાવવાના છે. આકાશ પાતાળ એક કરશે. એટલે આ રસ્તે આ દિશામાં જવાનું થયું છે એને આભૂષણ ઉપર થઈ ગયું છે. પછી ખ્યાલ આવે છે, જટાયું છે ને, જટાયું મરતા મરતા કહે છે કે લઈ ગયો છે, લંકામાં લઈ ગયા છે. વચમાં રોકે છે રાવણને, થોડી મારામારી થાય છે એમાં, એ ગવાય છે. પછી મરે છે, પણ એ પહેલા રામચંદ્રજી એને મળી જાય છે જંગલમાં. ના, એ વિદ્યાધર જ છે, એ પણ વિદ્યાધર છે. પણ બધા વિદ્યા સામા સામા જાણતા હોય એટલે આકાશમાં લડાઈ થાય છે. આ લોકોમાં વિદ્યાધરનો વિષય નથી એટલે એને પક્ષી ઠરાવ્યો છે. હનુમાનજીને વાંદરા ઠરાવ્યા છે, સારો ટીકડો મારી નથી એટલે. વિદ્યાધર છે, વિદ્યાધર છે. હનુમાનજી પછી એના બધા સાથીદારો સુગ્રી વાલી બધા વિદ્યાધર નો સૈન્ય છે. હા, વિદ્યાધર બધા મનુષ્ય હોય છે. બ્રાહ્મણ એ મનુષ્ય છે ને, પણ એ વિદ્યાધર છે. એટલે તો એને એમ હતું કે હું તો આકાશ ગામીની વિદ્યા, અનેક શસ્ત્ર અસ્ત્રની વિદ્યા, રામ તો ભૂમિ ગોચરી છે, એ ક્યાં આકાશમાં ઉડી શકે છે? હું તો ઉપરથી આવીને મારી જાઉં, એનું શું બધું છે? એટલું તો એને અભિમાન છે વિદ્યાનું. છતાં લક્ષ્મણના હાથે એનું મોત છે. સામે સામે છે. આ તો પરિણામ કેવા ઉછાળા ખાય છે એના ભરોસે રહેવાય. પરિણામના ભરોસે રહે, એના પરિણામ નીચે ગયા વિના રહે. એમ જ છે, પરિણામ ને સામે જોયું કે પરિણામ ના ભરોસે રહે એ કરી વાત છે. આધાર એ છે ને, આધાર ખોટો છે. વિશ્વાસ થી જાણે છે કે નહીં, જે જાણે એમાં વિશ્વાસ કરે ને ન કરે એવા બે પ્રકાર બને છે કે નહીં, જાણતા શંકા કરે. શીપમાં રૂપુ હશે કે નહીં હોય, રૂપાજી ચળકે છે તો ચાંદી હશે કે નહીં હોય, શંકા થાય છે કે થાય. એમ આત્મામાં અનંત શક્તિ કહી, અનંત સુખ ભરેલું કહ્યું, તો કઈ અનંત સુખ દેખાતું નથી. જાણ્યું કે આત્મામાં આનંદ સુખ છે, એને હવે અનુભવ તો છે નહીં. તકલીફ શું છે કે અજ્ઞાની જીવ એમ દલીલ કરે છે કે આત્મા આવો છે, આવો છે, આવો છે, તમે કયો છો, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, પણ અહીંયા કઈ દેખાતું નથી, કાંઈ એમને ખબર. કે જેને અનુભવ્યું હોય ને જાણ્યું હોય ભલે એમ કે ને એમ એને ભલે અનુભવ, અમને શું, મારે શું કરવું, શું અમને તો આ પેટમાં દુખે ત્યાં આવ્યો થાય છે, માથું દુખે ત્યાં આવ્યો થાય છે, સાતા સાતામાં તો કાંઈ બીજું ઘૂટતું નથી, શરીરમાં એકાકાર થઈ જવાય છે. તો કે તું એમ જેને જાણવા મળ્યું કે તારા આત્મામાં અનંત જ્ઞાન છે, તારા આત્મામાં અનંત સુખ છે, એ જાણવાની સાથે તને કાંઈ વિશ્વાસ આવે છે કે અવિશ્વાસ આવે છે, આ સવાલ છે. વિચાર જ્ઞાન માં જે વિવેક કરે છે કે આવું કહેનાર કોણ છે, જેને આત્મામાં અનંત સામર્થ બતાવ્યું એવું કહેનાર કોણ છે, તે કહેનારની પ્રમાણિકતા કેવી રીતે નક્કી કરવી, એની સદોષતાથી કે એની નિર્દોષતાથી, આ બધો વિચાર વિવેક થઈ શકે છે. સમનીજીને ધનુષ બરાબર વિચાર કરી શકે છે કે ભલે મને એક વિષય એનું જ્ઞાન નથી, પણ કહેનાર જો પ્રમાણિક છે, કહેનારનો આશય પણ પ્રમાણિક છે, અને આમાં બીજો કોઈ દુરાશય જોવામાં આવતો નથી, તો આ વાત જાણતા એનો વિશ્વાસને પ્રતીતિ કરવા યોગ્ય છે. અને એ વિશ્વાસને પ્રતીતિ કરે તો એ દિશામાં ઊંડો ઉતરવાનો વિશેષ પ્રયત્ન કરે. આત્મામાં આનંદ જ્ઞાન ને અનંત સુખ છે એનું અંતર સંશોધન ક્યારે કરશે, કે જાણવાના કાળમાં એને પ્રતીતિ કરી હશે તો. જાણતી વખતે પ્રતીતિ નહીં કરી હોય, વિશ્વાસ નહીં કર્યો હોય એ વાત, એ વિષયમાં એ જીવ ઊંડો નહીં ઉતરે, સાંભળી લેશે, કદાચ તેને કર્ણેન્દ્રિયનો વિષય બનાવશે કે આ સાંભળવું મને ઠીક લાગ્યું એટલે મેં સાંભળ્યું, અત્યારે આ સાંભળવું ઠીક લાગ્યું, કાલે બીજું સાંભળવું ઠીક લાગશે તો એ સાંભળશે, કર્ણેન્દ્રિયનો વિષય થઈ ગયો. આ પ્રવચનો કરે છે એમાં આવે છે ને, ધર્મ ધાર્મિક પ્રવચનોમાં પણ મનોરંજન થાય એવો વિષય પૂરશે છે કે નહીં વક્તાઓ પ્રવક્તાઓ, એને કાન એને કર્ણેન્દ્રિયને ઠીક લાગે છે તો બહુ સારું, બહુ સારું ભાઈ, બહુ સરસ છે, સાંભળવાની મજા આવે છે અમને તો, એટલે અમે અમને રસ આવે છે સાંભળવાનો, એટલે અમે સાંભળીએ છીએ, સાંભળવા જઈએ છીએ. શેનો રસ આવે છે એનો વિવેક કરવો જોઈએ. મારે આગળ વધવું છે આ દિશામાં, અને એ સિવાય બીજી વાતમાં મારે આગળ વધવું, આત્માના હિત નું લક્ષ છે, એ લક્ષ છે, એ મોટું કામ છે. એ વાતને એને અંદરમાં ગાંઠ એવી વાળવી જોઈએ કે એ ગાંઠમાં કાંઈ ફેર પડે નહીં, પછી વાંધો નથી. ભૂલો ન પડે, નહીતર ભૂલો પડી જતા વાર લાગતી ઘડીકમાં ભૂલો પડી જાય. સંસ્કાર એટલે સંસ્કાર, એક એવી ગર્ભિત યોગ્યતા છે, યોગ્યતા ખરી પણ ગર્ભિત યોગ્યતા છે, પ્રગટ યોગ્યતા નથી. પ્રગટમાં તો તિર્ય જ હોય, પ્રગટમાં તો અનેક પ્રકારના આરંભ સમારંભમાં પડેલો જીવ દેખાય. એવું કેમ થાય કે આનામાં શું છે? આ તો એટલો સંસારમાં રચો પૂછો ને ડૂબેલો જીવ છે એમ લાગે. સંસ્કાર પડી ગયા હોય, સંસ્કાર જીલાઈ ગયા હોય, એ જીવ ક્યારેક પાછો જાગ્રત થઈ જાય અને હિત કરી લે છે. એ ગર્ભિત યોગ્યતા છે. સંસ્કાર છે એ પ્રગટ યોગ્યતા નથી પણ ગર્ભિત યોગ્યતા છે. અથવા વર્તમાન યોગ્યતા નથી પણ કોઈ ભાવિમાં એને યોગ્યતા ઉત્પન્ન થાય એવી કોઈ એની ગર્ભિત સ્થિતિ ઊભી થઈ ગઈ છે એમ કેમ છે? એટલે તો દ્રવ્યને માનવું પડે. એકલી પર્યાયને માને તો ન ચાલે, એ દ્રવ્યમાં ગઈ વાત, પર્યાય રૂપ નથી. કર્મનો સવાલ નથી, આત્માના સંસ્કાર જીવ્યા છે ને એટલે એમાં કર્મનો વિષય નથી, કર્મના નિમિત્તનો સવાલ નથી. શું કહે છે કે જો તિર્યંચને પણ સાત તત્વોનું ભાન ન હોય તો સમીર દર્શન ન હોય. કેમ કે જો તે જીવની જાતિ ન જાણે તો સ્વપરને ન ઓળખે અને તેથી પરમા રાગાદી ક્રિયા વિના રહે નહીં. સ્વપરની ભિન્ન ભિન્ન જાતિને ઓળખે છે તેથી તે પરમાં રાગાદી કરતા નથી. પર જણાતા પછી પર પરથી ઉપેક્ષા થાય. જે પરને પર તરીકે જાણે, પરને પર સ્વરૂપે જે જાણે એમાં પરની ઉપેક્ષા એવા જ્ઞાન રહે નહીં. એમ કે પોતાને સંબંધ નથી, પર છે. જેમ પરમાં થવાનું હોય તેમ થાવ, તેથી મને શું છે? મને લાભે નથી ને મને નુકસાને નથી, એ ઉપેક્ષાની બુદ્ધિ આવે છે. તિર્યંચાતું કરી શકાય છે. મનુષ્યને તો ઘણો અવકાશ છે આમ છે પણ પોતાની શક્તિને દુર્વ્યય કરે છે. પોતાની શક્તિને જે યોગ્ય સ્થાનમાં લગાવવી જોઈએ, ઉપયોગને યોગ્ય સ્થાન રૂપ કરવો, અનુભવ પ્રકાશમાં બોલાવી ગયો. ઉપયોગને યોગ્ય સ્થાન રૂપ કરવો એટલે જે ઉપયોગ ધારી છે એમાં ઉપયોગની રમણતા કરવી, એના બદલે ઉપયોગને અનેક વિધ પર પદાર્થોમાં લાભ નુકસાન માનીને સ્વીકારીને જે ઉપયોગને ભમાવે છે તો એની શક્તિને પુરુષાર્થ બધો ત્યાં ચાલ્યો જાય છે. અવકાશ હોવા છતાં એ અવકાશ એને કામમાં આવતો નથી. હિત કરી લેવા માટે જે મનુષ્ય ભાવ અને જે મનુષ્ય ગતિ એકદમ અસાધારણ મોકો છે, તક છે, એ તકને જીવ અન્ય કાર્યોમાં ગુમાવી દે છે. પાછો ખ્યાલ છે કે હું જે દોડ દોડું છું એ દોડ અનેક દોડ્યા અને આયા બધું મૂકીને વ્યાગ્યા અને જે એને ખૂબ જાળવવા સાવધાનીને પુરુષાર્થને આત્માને આખે આખો ત્યાં ટીંગાડી દીધો એ જ સંપત્તિનો પાછળથી દુર્વ્યય થાય છે. એનો જે પરિવાર કુટુંબ વારસ હોય તો ઠીક ને, વારસ ન હોય તો કોઈ બી તો લે છે ને, રસ્તામાં તો કોઈનું રહેતું નથી તો એનો ગમે તે ઉપયોગ થાય છે, હવે ક્યાં સાવધાની કરવા આવશે? તો એની સંયોગની સ્થિતિ મર્યાદિત છે અને એ સંયોગની સ્થિતિ મર્યાદિત હોવાથી કાંઈ કામમાં આવવાનું નથી. કામમાં તો જેટલું પોતે સ્વકાર્ય સાધશે તેટલું જ કામમાં આવવાનું છે. એમ જે જીવ પોતાના હિતને સમજી લે તે વિશિક્ષણ છે. એક વખત દુર્બી ભાવનગર પધાર્યા હતા. ચારે ત્રણ ચાર દિવસનો અહીંયા મુકામ હતો ગુરુદેવનો. બધાભાઈના બંગલે ગયા હતા. ભગવાન છે વજાભાઈ ને ત્યાં ઉતર્યા. વજાભાઈ નવા નવા પરિચય માં આવ્યા, આવતા થયા. અને પછી ત્યાં વિનંતી કરી છે, ગમે તો ભાવનગરમાં ઉતર્યા એમને ત્યાં. સાંજનો વખત હતો, ચર્ચા માટે ભાઈઓ ગાતા હતા. કદી આપણા મંડળની આટલી સંખ્યા નહોતી, મંડળ આપણું નાનું હતું. એટલે ત્યાં રાત્રિ ચર્ચામાં 5-15 ભાઈઓનું સંખ્યા થાય, 15-20 ભાઈઓનું. એ પણ લગભગ હતું, મંડળ બહુ મોટું નહોતું. થોડો ચર્ચાના સમય પહેલાં 10-15 મિનિટ વહેલો પહોંચ્યો હતો. ગુરુદેવજી રૂમમાં ચર્ચા માટે બેસવાના ત્યાં બેઠા હતા. અને નીચે પાઠ જેવું હતું, નીચે વજાભાઈ બાજુમાં બેઠા હતા. જો વજાભાઈ, મેં એમ સાંભળ્યું છે, વ્યક્તિગત વાત તો ભાગ્યે જ ગુરુદેવ કરે, પણ છતાં કોઈ જીવ ઉપર વિશેષ કરુણાનો ભાવ હોય તો કે. મેં એમ સાંભળ્યું છે કે તમે બહુ ડાયા માણસ કહેવાઓ છો, સંસારમાં વિચક્ષણ માણસ ગણાવો છો. અને એ જરા એવા બધો કરોડોનો વહીવટ એમના હાથમાં હતો ને, એ જમાનાના કરોડપતિ હતા. વહીવટ એમના હાથમાં હતો બધો, કંટ્રોલ સંસાર ભાગ્યા હશે પણ વહીવટ એ ચલાવતા હતા. કે દયા માણસ હોય, 5માં પૂછાય એવા હોય, કોઈ સલાહ લે, પણ કહું એક વાત કહું છું, આત્માનું હિત કરી લે એ વિચક્ષણ. બાકી સંસારના કાર્યોની વિચક્ષણતામાં ડૂબેલો રહીએ અને એમાં એમાં જીવન પસાર થઈ જાય તો એને વિચક્ષણ નથી. પોતાનું હિતનું લક્ષ કરી લે, એ સાઈડ સંભાળે ને એ બીજી સાઈડ ન, બીજી સાઈડ સંભાળ્યા કરે ને આને સંભાળ ન લીએ, ડાયો નથી. જેનો ઉપયોગ અનેક વિષયોમાં કામ કરે એવો હોય છે, શક્તિ હોય છે, એને શક્તિનો ક્યાં ઉપયોગ કરી લેવો? આયુષનો શું કરો છો? ગમે તે ક્ષણે તંદુરસ્તીમાં પૂરું થાય છે. એમ નથી કે માંદો પડશે ને પેલા નોટિસ આવવાની છે કે હવે સમજી જાય, એવું નથી. કાંઈ ગમે તે ક્ષણે પૂરું થાય. આપણે આપણા પૂરતો સંભાળવાનો વિષય છે, એમાંથી આપણે શું ધડો લેવું એટલી વાત છે. એ જીવને સંસ્કાર પડ્યો હોય તો કંઈ ખબર પડે આપણને? કોઈ જીવને સંસ્કાર પડ્યો હોય ખબર પડે? હે, એ જીવને ખબર ન પડે તો તમને ને મને કેવી રીતે ખબર પડે? જ્ઞાનીનો આત્માનું નિરૂપણ ને સ્વરૂપનો ઉપદેશ ચાલતો હોય, કયો જીવ શું કામ કરે શું ખબર પડે? હે, એટલે તો મધ્યસ્થ રહે. પણ જ્યારે કોઈ મહાપુરુષને વ્યક્તિગત એવી કરુણા આવે, ત્યારે કોઈ ગર્ભિત યોગ્યતા હોય ખરી એવા જીવની? વર્તમાનમાં આપણને એમ લાગે કે એને કાંઈ એ ઠેકાણું નથી, પણ એને શું ઠેકાણું નથી હોય? કાંઈ છદ્મસ્થનો બધો વિષય અને ખરેખર તો આ જીવે કોઈની તો ચિંતા કરવા જેવી નથી. કામ તો પોતાનું કરવાનું નથી. દુનિયામાં તો અનેક પ્રકારે પરિણામની યોગ્યતા વાળા જીવો હોય છે ને, પરિણમે છે હોય, તેથી શું? તેથી પોતાને તો કાંઈ લાભ નુકસાન છે નહીં. जो जीवनी जाति न जाने तो स्व पर ने न ओळखे અને તેથી પરમા રાગાદી કર્યા વિના રહે નહીં. જો એ પોતાની ભિન્ન ચૈતન્ય જાતિને ન ઓળખે તિરિંચ પણ, તો એ તિરિંચ પણ પરમા રાગાદી કરશે, એને પણ કુટુંબ પરિવાર જીવન થાય છે, એને પણ દેહાદીની દેહાત્મ બુદ્ધિ શાતા અશાતાનો પ્રકાર છે, એને પણ ભૂખ ત્રસાદી છે. પરમારા ગાડી એકત્વ બુદ્ધિ એ કરશે. જાતિ એટલે ચૈતન્ય જાતિ ભિન્ન છે, સ્વભાવથી ઓળખાય છે કે આ જાતિનો ચૈતન્ય સ્વભાવ જેવો છે એ જાતિનો જીવ છે એમ ઓળખે છે. જાતિ શબ્દ લીધા જીવને ઓળખે કે જીવની જાતથી જીવના સ્વભાવથી જીવને ઓળખે એમ લેવું છે. જો સ્વપરને જીવ ન ઓળખે તો રપરમાં રાગાદી પિરાજના રહે. મન વાણી આદિને પોતાના માનીને એ રાગ પિરાવીના રહે નહીં. વાણી છે, અવાજ થાય છે, શરીર છે, બીજા સંજોગો છે, એને એમાં સો પણ માનીને એમાં રાગ પિરાવ વિના એ રહી શકે નહીં. પરંતુ સમ્યક દ્રષ્ટિ ધોરણે પણ જીવ જીવાદીનું શ્રદ્ધાન હોય છે. જે ધોર સમ્યક દ્રષ્ટિ છે, જે તુરિયન સમ્યક દ્રષ્ટિ છે, એને પણ જીવ જીવાદી નું સ્થાન હોય છે. ના, સાત તત્વો ભૂતથી ન જણાય તો કહેશે કે કેવી રીતે સાતનું જ્ઞાન આવી જાય છે. એ કહેશે કે એના જે શાંતિ છે એ ઉપાદે છે, તો એને સંવર નિદ્રા મોક્ષ ઉપાદે છે. એને અશાંતિ ઉપાધિ નથી તો એને વિભાવ ઉપાધિ નથી, તો એના પૂર્ણ પાપ આશ્રય બંધ ઉપાધિ નથી, એમ સાથે આવી જશે. એવી રીતે બે વાત પડી જાય છે. રેવ અને ઉપાધિમાં વેચાઈ જાય છે, એટલે એના એવા ભેદ નથી પડતા. પણ ભેદ પડે કે ન પડે એની સાથે પ્રયોજન નથી. તમે ઘરમાં સંતાયેલો છો જોયો, તો એનો સંતાયેલો છે ત્યારે એનો એક અંગ દેખાણું કે નીચે પગ દેખાય છે, પડદા પાછળ છે, પણ પડદો ઊંચો છે એટલે નીચે એના પગ દેખાય છે. તો ત્યાં કેમ દલીલ કરતા નથી કે મોઢું દેખાય તો માનું, નહીતર ન માનું? ઓળખ્યા પછી કહું કે આ ચોર છે કે વગર ચોર છે, કે છુપાયો છે એ જ બતાવે છે કે ચોર છે. જયારે બજારમાં ગયા ઘરને તાળું લગાવીને અને આવ્યા પછી ખબર પડી કે આ દરવાજો ખુલ્લો છે ને તાળું ખુલી ગયું છે, અને ઘરમાં કબાટ ખુલેલા છે ને બધી ચીજ અસ્ત વ્યસ્ત પડેલી છે, તો વગર જોઈએ પણ ચોર આવી ગયા એમ તો એ પ્રતીત કરે છે, પ્રશંકા કરે છે. મને ખબર ન આવ્યો હોય એમ કઈ જોયા વિના કેવા યાત્રા છે એમ કરે. નક્કી કોઈ ચોર આવેલો માણસ એવી અંદર હોય, ખબર પડે કે કોઈ આવી ગયું છે, છુપાઈ જાય, એનો પગ ભાળી જાય તો શું વિચાર કરે? મોઢું જોયા પછી નક્કી કરવું એમ કે? અહીંયા તત્વજ્ઞાન ના વિષયમાં ટાયલા કરે છે. તમને દેખાતો નથી, મોં ભાવ્યો નથી જીવને, તમે કહો છો કોને ખબર એવો છે કે નહીં, એ હોય તો કેમ જણાય નહીં? ઠીક, તર્ક વિતર્ક વિતર્ક કરે છે કે નહીં? એને પ્રયોજન સાથે લેવા દેવા નથી એટલે વિતર્ક થાય છે. કોઈ જીવને ન્યાય વિરુદ્ધ તર્ક થાય એવા કુતર્ક ઉઠાવે અથવા વાદ વિવાદ માટે ચર્ચા કરે, ખાલી વાદ વિવાદ કરવા માટે ચર્ચા કરે, હાર જીતના સવાલ ઉપર ચર્ચા કરે, શાસ્ત્ર કરતા ત્યારે એમ સમજવું કે એને પ્રયોજન હારે લીલા વિવાહ નથી. બાકી પ્રયોજન સાથે સંબંધ હોય તો કપટમાં પડતો નક્કી ચોરી થઈ લાગે છે, નક્કી ચોર આવ્યો લાગે છે, કદાચ કઈ ચોરાઈ ગયો હશે, ચોર આવ્યો જ છે, વાત નક્કી છે. અમારી ગાડી પાછળ દરવાજો ખોલી નાખ, તાળું ઉપર લોક કરી દઉં છું, પણ ગ્રીલ નથી, તાળું પકડીને ખોલી નાખ્યું, ચાવી લાગુ કરું ને, રાત્રે 3 વાગે આવા જાય, વાગ આવે જમીન ખોલી ગયું ને તો નીકળી ગયું, ભાગી ગયો મારે, પણ કદાચ ખુલે કપડાના ચાવી મારેલા ને ક્યાં સાદા રોજના કપડા પહેરવાનો હોય એને હું તાળું મારી કબાટ ખુલે ને રાત્રે ખુલી જાય તો કઈ જાય તો કઈ યુક્ત નતો, જવાનો ચાન્સ ન હતો, ખુલી જાય માણસ ને ચોરી કરે એટલો સમય ન મળે ને ભાગી જાય, તો બધું ખુલ્લું છે એ બતાવે છે કે કોઈ અંદર આવી ગયેલું છે, તાળું હતું એની પાછળ રહી ગયું, તાળું ગયું, મારે ચંપલ નવી જોડી પડી હતી એ ગયું, બસ બાકી કાંઈ નહીં કર્યું, પણ આવ્યું એનું એનું લક્ષણ શું પછી અયુગની બાળકોનું પુસ્તકનું બે લીધે નિશાળે લઈ ગયું, મને નિશાળના ચોપડા થઈ કમ્પાઉન્ડમાં ફગાવી દીધી હતી, સવારે બહાર પડે ચોર જોયો હોય તો માનવો કે ન જોયો હોય તો માનવો, જોયો નથી કોઈને, ન જોયો હોય તો એ આવ્યો તો એ વાત નથી, એમાં કુતર કરે છે પછી બધાને ખબર પડે ઘરમાં ચોર ઘરમાં આવી ગયો હતો, ચોર ઘરમાં આવી ગયો હતો, આ પૂટી બહાર ખરે ફગાવેલી હતી, સંતર જોવા ગયા છે, તાળું નિર્ગુણ છે, કાંઈ માટે મોટી તકલીફ નથી, એનો ભય જાય નહીં, શું થાય જોયો નથી ને કેમ ભય થયો, હે જે ચોરને જોયો નથી એનો ભય શાનો થાય છે, કે એની પ્રતિતિ થઈ એનો ભય થાય છે, ઠીક આ પ્રતિતિનો વિશે જોયા વગર પ્રતિતિ થાય કે ન થાય આ સવાલ છે, આત્માનો વિચાર છે, આત્માની પ્રતિતિ પ્રતિતિપૂર્વક જાણવો, પ્રતિતિપૂર્વક ચિંતન મનન વિચાર કરવા, પ્રતિતિ વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે, બોલાવો જોયા વિના પ્રતિતિ થાય કે ન થાય, એ થાય છે, જોયા વિના પણ પ્રતિતિ થાય એને આ પ્રતિતિ, એ જ્ઞાનની પર્યાય છે, શું એ પ્રતિતિ છે, એ જ્ઞાનની પર્યાય છે, એના જ્ઞાનમાં નિશ્ચય થઈ ગયો છે કે આવ્યો જ તો અહીંયા ચોર આવ્યો જ તો ત્યારે જ આપણું જીવન પછી તો જોયું તકલીફ બારીકાથી જોયું તો ગ્રીલ વળેલી હતી, આવું લેવા હાથ નહીં કરતો, થોડું હાંકડું પડે તો કંઈ સાધન હશે, એ બધું બધું પાકે પાકું હતું, એમ જે જે લક્ષણથી આત્માના અસ્તિત્વનો નિશ્ચય થાય છે, વિચારમાં જણાય છે કે આત્માની હયાતી છે, શરીર તે આત્મા નથી, અંગ ઉપાંગ કપાય છે તો પણ એમાંથી નાનાદીમાંથી કાંઈ ઘટતું નથી, એક માણસનું કાંઈ અંગ કપાઈ જાય તો એની બુદ્ધિ કપાઈ જાય, આ ગુણ તો ગુણ તો જ્ઞાન છે, શરીર ગુણ નથી આત્માનો, શું શરીર આત્માનો ગુણ નથી, શરીર ઓછું થાય તો એનો ગુણ ઘટે એમ બને છે, એવું નથી બનતો. તેથી દેહથી ભિન્ન અને જ્ઞાનાદિથી અભિન્ન એવું આત્માની પ્રતીતિ વિચાર ના થઈ શકે છે. કેવા સ્વભાવ વાળો છે, અસ્તિત્વ વાળો છે, અસ્તિત્વ સ્વભાવ વાળો છે, અસ્તિત્વમાં જ્ઞાનાદિ ચેતના સ્વભાવ વાળો છે એવી પ્રતીતિ બરાબર થઈ શકે છે. એ પ્રતીતિ વિચાર, પ્રતીતિ સહિતનો વિચાર સાધક છે અને અનુભવ સાધુ છે. જ્યાં જ્યાં જાણતું ત્યાં ત્યાં હું એ દ્રઢ ભાવ તે સમ્યક છે. તો ત્યાં જ્યાં જ્યાં જાણતું એ જાણતણામાં સ્વભાવ પકડ્યો, સ્વભાવ કેવો પકડ્યો કે હું પણ જેમાં દ્રઢપણે સ્થાપિત થયું એવો પકડ્યો. કેમ કે સંક્ષિપ્ત સત્તાને પકડે છે ને, એટલે હું પણ એમાં દ્રઢ થઈ ગયો. જ્યાં સત્તા ગ્રહણ થયું ત્યાં પોતાનું અસ્તિત્વ ગ્રહણ થઈ ગયું. અનુભવ ગોચર પણ જ્ઞાન ને અસ્તિત્વ ભેગા થઈ ગયા, જ્ઞાન સ્વભાવ અને એનું અસ્તિત્વ એ સમ્યક્ત છે. એ વિકલ્પ તો સમ્યક્ત નથી, એવું અનુભવ તે પરંતુ ધર્મે પણ જીવ આદિનું સંતાન હોય છે, તેથી તે પરમા રાગાદી કરતા નથી. કેવા છે કે દેડકા ચક્રાદિ પણ આત્મજ્ઞાન પામે છે. ઠીક, દેડકા ચકલા પણ આત્મજ્ઞાન પામે છે, સિંહવાઘ પણ આત્મજ્ઞાન પામે છે, એરુ અજગર પણ આત્મજ્ઞાન પામે છે, માછલા પણ આત્મજ્ઞાન પામે છે. અધિગીત ની વાત, માછલા ને મગરમચ્છ છે આત્મજ્ઞાન પામે છે. બરાબર, ચકલા એ ચકલી નું ચીડિયા, ચીડિયા એ પણ આત્મજ્ઞાન પામે છે. અમને પંચેન્દ્રિય છે, જ્યાં જ્યાં જાણતું ત્યાં ત્યાં હું એવા વિકલ્પ ચોખ્ખો નથી. મન તો એટલું બધું એનું ઓછા સૂક્ષ્મ વાળું છે, પણ ભાવને પકડે છે. આ જ્યાં જ્યાં જાણતું ત્યાં ત્યાં હું એવું દ્રઢ અંદરમાં અનુભવથી સંકિતને પ્રગટ કરે આટલું છે. એને તો એટલું જ ટૂંકું છે, જે અનુભવ પ્રકાશનું એ વચન છે એટલું જ ટૂંકું છે તિર્યંકને. અને આરાધનામાં કોઈ લાંબી ઊંચી માથાફોડ છે જ નહીં. એ તો ઊંધા લાકડા ઘણા નાખ્યા છે એટલે માથાફોડ કરીને સમજાવવો પડે છે. એ આરાધનામાં ક્યાં, પછી કોઈ અનુરોધનમાં પ્રત્યક્ષ છે આત્મા. આરાધન સમય તો પ્રત્યક્ષ આત્મા છે આરાધનામાં. હા છે જ નહીં, શ્રી ભૂતિમુનિ પણ દાખલો ત્યાં નવ તો કોઈ યાદ રહેતા હતા. કઈ ભિન્નતાનો વિષય પણ યાદ રહેતો ન હતો. પુરુષ માસ ભિન્ન થઈ ગયું બસ, એમ પ્રયોજન ઉપર એની તીખી નજર જાવી. પ્રયોજનની તીક્ષ્ણ દ્રષ્ટિ અને પ્રયોજનના વિષયમાં સૂક્ષ્મ દ્રષ્ટિ જેની છે એ પ્રયોજનને સાધી લે છે. બહુ સહેલાઈથી સુગમપણે સાધી લે છે એવો વિષય છે. ના ના, એવું ન હોય તો પીરિંચને ક્યાંથી પ્રાપ્ત થાય? જો એવી સુગમતા ન હોય એ પરિસ્થિતિની તો પીરિંચ ક્યાંથી સાધે? એને તો ઘણો ઓછો ઉકાળ છે. આ રસ્તામાં ઘોર ઉભા હોય છે, ઘણા ઉભો એ રીતે પડતોને ખબર પડે છે કચરા જેવી આટલો બધો ટ્રાફિક છે, ધમધમાટ મોટરો બધા જાય છે. માણસો તો ખુશી ને ચાલે છે, કરીને ઢોર વર્ષમાં ઉઘાડીને કેટલો ઓછો ઉઘાડ છે. પણ છતાં જેને જેની પકડ આવે છે પ્રયોજન ઉપર એ કામ કરે છે, એને પણ કોઈ પચકારો કરીને કાઢે ઉપર જઈને બોલ્યા છે. પણ ઉઘાડ બોલો છો તો પ્રયોજન ઉપર જ્યાં એકાગ્ર થાય છે પોતાના પ્રયોજનનો પ્રકરણ બહુ ચાલી ગયો ત્યાં એ જીવ કામ કરેલી હશે. અહીંયા તો પ્રયોજનનો દ્રષ્ટિકોણ બહુ સારો ફેલાઈ ગયો છે મનુષ્યને, પણ અન્ય સ્થાનમાં સંયોગમાં રૂપિયામાં માનમાં ને બીજે ને ત્રીજે ને ક્યાંય ને ક્યાંય એવો ભરાઈ પડ્યો છે પ્રયોજન માનીને એની બધી શક્તિ પછી એ ત્યાં લગાવી જ્યાં પ્રયોજન માને ત્યાં એની બધી સમગ્ર શક્તિ ત્યાં લાગી જાય. લાગી જાય ને લાગતી એ પોતે રોકી શકે નહીં, એના પુરુષાર્થને ત્યાં જતો પોતે રોકી શકે નહીં. એવી પરિસ્થિતિ છે જો ત્યાં પણ પ્રકૃતિનો વિષય આવે છે. હું વિચારીએ તો સાંભળ્યું શાસ્ત્ર વાંચન માટે વિચારે આત્માને આત્મામાં શાંતિ સુખ થવું જોઈએ, એ આત્માને શાંતિ આખરમાં સુખ અને શાંતિનું આત્માને પ્રયોજન છે, પણ એમાં પ્રતીતિ નથી. અને જ્યાં એને બાહ્ય પદાર્થની અંદર પ્રતીતિપૂર્વક જ્યાં સુખ માન્યું છે, પ્રતીતિપૂર્વક જ્યાં લાભની પ્રતીતિ વિચાર પ્રતીતિપૂર્વક વિચારી લીધું છે એ જ્યાં સુધી એને મટે નહીં, આની પ્રતીતિ આવે નહીં ત્યાં સુધી એ પ્રતીતિરૂપ વિચાર સાધક થાય નહીં ને અનુભવ સાધ્ય થાય નહીં. લેણા કે સાંભળે શું કામ
કરતું
છે? હા, પ્રતીતિ પડી દુર્ભાઈ ને વિચાર કરે આત્મા અનંત જ્ઞાન સ્વભાવી છે, અનંત આનંદ સ્વભાવી છે, પરિપૂર્ણ જ્ઞાન ને પરિપૂર્ણ આનંદ આત્માનું સ્વરૂપ છે, પણ અંદર ના એને એ વિચાર પ્રતીતિપૂર્વક આવવો હોવો જોઈએ. સારો શબ્દ કર્યો છે. બીજી બેનસિંહની ચર્ચામાં એ વિષય બહુ આવે છે, ખ્યાલ રહેવો જોઈએ. કે છે અમારે આત્માનો વિચાર કરીએ છીએ ઘણા વખતથી, ગુરુદેવને પણ સમજાતા, પણ જે કંઈ થતું નથી એટલે ખેદ થાય છે. પ્રતિથી વિચારણા કરવી જોઈએ, પ્રતિથી મેળવવી જોઈએ, એમ બહુ શબ્દ વાપર્યા. રોજનો શબ્દ હોય છે, લોકોને ખ્યાલ એવો નથી જતો કે આમાં મર્મ શું છે, પણ એ કોઈ ચોક્કસ વાત કહેવા માંગે છે. આમ થાય તો આમ થાય, નહીંતર થાય નહીં. પછી તો શું છે કે જો પોતે સંશોધક હોય તો ઉખેડે એ કહે છે એટલે કેવી રીતે, પણ એમાં શું કર્મ છે ઘણી રીતે, અને એમને સમજ્યા નહીં અને ખ્યાલ થઈ જાય નાના એવા કીધું સમજાઈ ગયું, કીધું સમજાઈ ગયું, ગાય ઉપર ઉપર થઈ ગયું. આવે છે ઘણી વાર, આવે છે લગભગ આવે છે. જ્યાં તત્વ વિચારનો વિષય આવે છે ત્યાં એ પ્રતીતિની વાત આવી જાય છે. ખ્યાલ છે એટલે બરાબર આવે છે. વિષય પ્રતીતિનો ભાવ છે જરા ગુરુ શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધામાં પણ એ પ્રતીતિનો વિષય છે. આ જ મારા વિજ્ઞાન છે, તો એ કુદેવાદીમાં ન જાય, તો તો સત્પુરુષને ન ભજે, ન અનુસરે, એ બધા પ્રકાર ઉભા થાય. અને મિત્ર ક્યાંય ને ક્યાંય પાછો અહીંયા જાય ને અહીંયા જાય, આને માને ને આને માને, એનું ઠેકાણે પડે નહીં. પછી એ સ્થિતિ થાય આત્મજ્ઞાન પામે છે એને જીવ તત્વનું યથાર્થ ભાન હોય છે, એને જીવ તત્વનું બરાબર યથાર્થ ભાન હોય છે.
જીવ
તત્વનું એનું પોતે નામ છે, આખા જીવને પકડી ગયું છે. જીવ નામ સમયે સમયે જ્યાં જ્યાં જાણ પણ ત્યાં ત્યાં હું આવી જાય છે. જ્ઞાન સામાન્ય નો પ્રવાહ અવિરતપણે જ્ઞાન ભંડારમાંથી આયાત કરે છે. અનંત જ્ઞાન નો ભંડાર અંદર ભરે છે, એમાંથી જ્ઞાન નો પ્રવાહ સ્વયં ફૂટે છે. કોઈ બીજો એને કરાવે છે એના જ્ઞાન ને? જો એનો જ્ઞાન નો પર્યાય આંદોલિત આંદોલિત છે તો અંગ છે, એનું આંદોલન છે, તરંગ છે, પરિણામ છે, એ તરંગ છે. એટલે જણાયા વિના રહે અને ચલિત વસ્તુ છે. સ્થિર વસ્તુ તારા ધ્યાનમાં નથી આવતી, પણ ચલિત વસ્તુ ધ્યાનમાં નથી આવતી. માણસ અંધારામાં સર પડ્યો તો ખ્યાલ ન જો, પણ હાલવા માંડે ત્યાં ખબર પડી કે આ હું અંદરમાં ધર્મ આવે છે. એમ તને કઈ ખબર ન પડતી, પણ આ જ્ઞાન નો પર્યાય છે એનું આંદોલન તો તને દેખાય છે, કારણ તો જણાય છે. એક તો તેનું ઉપયોગ છે, નવું નવું થતું જોવામાં આવે છે. જ્ઞાન ક્યાંથી આવે છે તપાસ કર, ઉતરીને ક્યાંથી આવે છે કે અંદરમાં જ્ઞાન ભંડારમાંથી જ્ઞાન નું ઉપજવું થાય છે. સમજાવ્યું છે, પણ એટલું એને પોતે રસ લઈને અંદરમાં તપાસ કરવી જોઈએ. વાદ વિવાદમાં ઉતરે એના કરતા અંતર સંશોધનમાં ઉતરે, તર્ક વિતર્કમાં ઉતરે એના કરતા, તર્કણામાં જાય એના કરતા અંદર અંતર શોધન ના જાય તો તત્વ એને હાથ આવે એવું તત્વ લાગે. તિરંચને પણ જીવ તત્વનું યથાર્થ ભાન હોય છે. મારો ચૈતન્ય સ્વભાવ તે પરમા નથી, ચૈતન્ય સ્વભાવથી હું મારામાં વ્યાપેલો છું, અને મારો ચૈતન્ય સ્વભાવ ક્યાંય મને છોડીને બીજામાં વ્યાપતો મને. આ તો ચોખ્ખો અનુભવમાં આવે એવો વાત છે કે ક્યાંય વ્યાપે છે, પણ કોઈક કઈક કહે તો કે એ મને કીધું અહીંયા વ્યાપી જાય છે, મને અનુભવી લીધો. પણ ભાઈ તને નહોતું કીધું તો કે ના મને ખબર છે, એ મને સંભળાવે છે. તો વાત કોક ને પણ બીજા હારે વાત કરે, બીજા હારે વાત કરતા હતા પણ સંભળાવતા હતા મને એવો ભાવ વ્યાપીને જાય છે. કેટલી બુદ્ધિ ચલાવે છે ભાઈ, તારું વ્યાપવું એમાં નથી, પરમા તારું વ્યાપવું. જ્યાં તું પરમા વ્યાપ વ્યાપક ભાવે નથી ત્યાં તો અહંપણું કરીને મફતનો દુઃખી થાય છે, બીજું કાંઈ નથી. જ્યાં ચૈતન્ય સ્વભાવ છે ત્યાં તારું સદાય વ્યાપવું છે. જો એમ ત્યાં તું અંદરમાં તારા વ્યાપ વ્યાપક ભાવે તારા તારી હૈયાતીને મોજુદગીને સ્વીકાર, તો અનંત સુખનું મૂળ છે. એવો સ્વીકાર તે જ અનંત સુખનું મૂળ છે, અને એ જ સર્વ ઉપાધિ સમાઈ જવાનું એ મૂળ કારણ છે. કોઈ ઉપાધિ પછી તને આમ છે. એની પરમાંથી સાવધાની છૂટી જવી, એક વાર તો સાવધાની છૂટી જવી જોઈએ. સાવધાની છૂટે તો એને લાભ નુકસાન માન્યું તો એમાં ફેર પડ્યો છે, એની પ્રતિકૂળ વિચાર ગયો છે. પણ સાવધાની રહ્યા કરે તો એની પ્રતિકૂળ વિચાર અહીંયા કામ ન કરે, એની પ્રતિકૂળ વિચાર ત્યાં કામ કરે છે. સાવધાની ચિતરાય છે મારો ચૈતન્ય સ્વભાવ છે તે પરમા નથી, તેથી પર તે હું નથી અને મારા માં પર નથી, પર તે હું નહીં અને મારા માં પર નહીં. બસ એક વાર એ ફિકર વિનાનો થઈ જાય, ચિંતા વિનાનો થઈ જાય, ઉપાધિ વિનાનો થઈ જાય, તો એનો ઉપયોગ ત્યાંથી નિવૃત્ત થઈને સ્વરૂપ વિચારમાં કામ કરે સરખો, નહીતર સ્વરૂપ વિચાર પણ સરખો થાય હું નથી. વ્યક્તિ ઉપર ઉપરથી થાય, પરિણામ રહે ઘેરાવેલું પરરસ ના, એટલે અંદરમાં એનો રસ પણ આવે નહીં. આ તો બહુ રસિક વિષય છે, કે એનો રસ આવે તો અનુભવ પ્રકાશમાં એ જગ્યાએ પૂરું ક્યાંથી થાય? આ ધારામાં એક જગ્યા એવી વાત લીધી, જેની વાત કરતા અનુપમ આનંદ આવે છે એના અનુભવનું શું કહેવું? એ પોતે શાસ્ત્ર લખે છે દીપચંદજી, કે કહે છે કે અરે આ આત્માની વાત કરીએ છીએ, વાત કરતા અમને તો આનંદનો રસ આવે છે, આનંદ આવે છે એટલે એનો રસ ચડે છે, આત્માને આત્માના દાણા ગાતા ગાતા એનો રસ ચડે છે. કેવો રસ ચડે છે? અક્ષમ રસ ચડે છે. એના અભેદ અનુભવની શું કથા કરવી, શું વાર્તા કરવી, એવી એવી વાત લખી છે. મૃગનું તો એક બહુ સરસ છે એ વિષય પર. કોઈ પણ શાસ્ત્ર વાંચતા હોય, ગમે તે ગાથા ચાલતી હોય, પણ આ આત્મા તો એટલો મનમાં રસ હતો, એક સેકન્ડના અસંખ્ય ભાગમાં નિર્માનંદ જ્ઞાનાનંદ નિત્યાનંદ પ્રભુ છે, તો એટલો મનમાં રસ પડતો, રસ તો જોયો છે વાતે વાતે આવે છે. પ્રકરણ પૂર્ણ પાપ ન હોય, જો અધિકાર પૂર્ણ પાપ ન વાંચતા હોય ને રસ પડે આત્મા બતાવે. એનું હૃદય જે છે, જેના હૃદય સિંહાસન ઉપર પરમાત્મા બિરાજમાન છે, એને જ જાય સીધી વાત છે, એને એનો જ રસ ચડે, બીજો રસ કેમ કરે? એટલે એની નાની નાની આવ્યા વગર ને વ્યાપન કરે. વ્યાખ્યાનનો પ્રારંભ એ થાય ને આદિ મધ્ય અંતમાં એ વાત આવ્યા નહીં, ના રહીએ નહીં, પ્રત્યક્ષ નહીં. બહુ બહુ મજા, બહુ બારીક આવતી બધો રસ અવલોકન કરવા જોઈએ. આ આત્મા એમ કહેતા હોય તો જાણે આમ ખરો થઈ જાય, એમ એટલો રસ થશે. અને હું પાપ વગેરે કોઈ તત્વની વાત કરવી હોય તો આત્માની હસ્તી આ પ્રકારે રાખીને છાપીને પછી દ્રષ્ટિકોણમાં એ વાત એના સ્થાનમાં ક્યાં છે એમ આપ વિષય. હવે હું પાપનું સ્થાન છું એમ સમ્યક પ્રકારે જ્ઞાનનો વિષય શૂન્ય પાપ થવો જોઈએ, એમને એમને ઘડિયા દુખવાનો વિષય નહીં. બહુ સૂક્ષ્મતા છે, પ્રવચનોમાં બહુ સૂક્ષ્મ છે. કહે છે કે યુવા પરથી ભિન્ન પોતાના સ્વરૂપને ઘોર બરાબર જાણે છે, તિર્યંશ પણ બરાબર જાણે છે, તો એને પરમા એકત્વ બુદ્ધિ થઈને રાગાદી થતા તિર્યંશ.